प्रवचन नंबर 494 तारीख 4/9/88 63 मिनिट कलष्टिता कलश 39।
રુચિ નો વિષય દેખાય છે, શ્રદ્ધા નો વિષય, પણ રૂચિ સિવાય મને આમાં ક્યાંય રૂચિ નથી. એટલે એ મનોભવી જીવ છે એને એક નાનાનું પરમાત્મા અંતર્દૃષ્ટિ વડે દેખાય છે. રાગ તો દેખાતો નથી પણ કોઈ મૂળ સ્થાનના ભેદો પણ દેખાતા નથી. દેખાતા નથી માટે એ વસ્તુ છે ન્યાય આપે છે. શાંતિ ગાથા કળશમાં આ વાત આવી. હવે 39મી ગાથામાં 39મા કળશ બચી છે કે નિશ્ચયથી એટલે ખરેખર નિશ્ચય એટલે સાચું અને વ્યવહાર એટલે ખોટું. નિશ્ચય એટલે ખરી વાત અને વ્યવહાર એટલે ખોટું જૂઠું અસત્ય. મોક્ષમાર્ગ પ્રકાશમાં એક વાત બહુ સુંદર આવી છે. જેટલા વ્યવહારના કથન હોય તે બધા અસત્યાર્થ જાણી અને એનું શ્રદ્ધાંત છોડવું અને જેટલા કથન નિશ્ચયના સત્યાર્થ હોય એ સત્યાર્થ છે એમ જાણીને એનું શ્રદ્ધાંત અંગીકાર કરવું અને એનું શ્રદ્ધાંત છોડવું. શ્રદ્ધા છૂટે છે, પર્યાય છૂટતી નથી. પર્યાય અહમ પેલો પર્યાય કે એ જીવ છે એમ વ્યવહારને કહે છે કે અસત્યાર્થ છે માટે એનું શ્રદ્ધાંત છોડી દેવું. મને નિશ્ચયને કહે છે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા ગાય તે જ જીવ છે એ સત્યાર્થ કથન છે એમ જાણી એનું શ્રદ્ધાંત અંગીકાર કરવું તો સમય કથન થશે. છોડવું ને ગ્રહવું સમય એક છે. છોડવા જેવું છાંડવા યોગ છાણવું ને ગ્રહવા યોગ ગ્રહવું. ત્યારે સમય કશું થાય છે. હવે અહીંયા કહે છે કે નિશ્ચયથી વિદ્યમાન એટલે કે ગુણસ્થાન માર્ગના સ્થાન ઉદગલના ભાવો ઉદગલ અને અજીવ એ બધું છે ખરું. પરિણામ કો પરિણામ મેં રહેને દો મેં તો એ અપરિણામી હું. પરિણામ કો પરિણામ મેં રહેને દો મેં તો એ પરિણામી હું. એ અને બોલને એ બોલતા જોગાની થી એક અવતારી પૂરું થઈ ગયા. મેં તો એ પરિણામી હું. પરિણામ કો પરિણામ મેં રહેને દો. એટલે અહીંયા આચાર્ય ભગવાન કે નિશ્ચયથી વિદ્યમાન. વિદ્યમાન એટલે પરિણામની પરિણામ રૂપે અસ્તિત્વ છે. પરિણામનું પરિણામ રૂપે અસ્તિત્વ છે. એ પરિણામ ઉદગલના પરિણામપણે અસ્તિત્વ છે. જીવના પરિણામપણે એનું અસ્તિત્વ નથી. એનું અસ્તિત્વ અજીવપણે છે પણ જીવપણે નથી. આ એક ગ્લોસ એવો છે કે જો આ બધું અજીવ ભાસે તો જીવ ખરેખર ભાસે. અજીવ જીવ પણ ભાસે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન કેમ થતું નથી કે અજીવમાં જીવપણાની માન્યતા છે. અહીંયા અજીવનું માત્ર જ્ઞાન નથી કરાવતું પણ અજીવમાં જીવપણાની જે ભ્રાંતિ છે એ છોડાવવી છે. વિદ્યમાન શું વિદ્યમાન છે, કયા પ્રકારના ભેદો પરિણામો ફિઝિકલના પરિણામો અજીવ ગુણસ્થાન 14 ગુણસ્થાનમાં પેલું વિખ્યાત નામનું જે ગુણસ્થાન છે એ ઉદગલના પરિણામ છે, જીવના પરિણામ નથી. બીજું ત્રીજું ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિનું ગુણસ્થાન જે છે એ ભૂતગલના પરિણામ છે, અજીવ છે પણ જીવ પછી પ્રમત અપ્રમત ગુણસ્થાનના ભેદો છે એ ભૂતગલના પરિણામ છે માટે અજીવ છે પણ જીવ નથી. પછી પછી મૂળસ્થાન ચૌદ, ચૌદમું મૂળસ્થાન અયોગ જેમ કેવડી, એક મૂળસ્થાન અયોગ જેમ કેવડી અકષાયોગ અને કષાયોગ, તેરમે કસાઈ સહિતનો યોગ, કસાઈ રહીતનો યોગ અને ચૌદમે યોગ એનો અભાવ થાય. એ યોગ એટલે પ્રદેશનું કંપન જે થાય છે એ ઉદગલના પરિણામ છે, અજીવ છે પણ જીવ નથી. માર્ગના સ્થાન, માર્ગના સ્થાનમાં ચૌદ પ્રકારને ભેદ છે, યોગ વેદ કસાય સમ્યક માર્ગના ચારિત્ર માર્ગના સંયમ માર્ગના વગેરે, એમાં સંયમલબ્ધિના જે સ્થાનો છે અને ચારિત્રની પર્યાય વિતરાગી પ્રગટ થાય છે, નવી પ્રગટ થાય છે, પ્રગટ થાય છે તે જીવ નથી ને પ્રગટ છે તે જીવ છે. જે પ્રગટ છે અનાદિ અનંત તે જીવ છે, જે પ્રગટ થાય છે તે અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. માર્ગના સ્થાન ઉત્થાન માર્ગના સ્થાન ચૌદ ચૌદ ભેગો આવી જાવ ને, આમાં બે ત્રણ જણા ચાર જણા આની કરાવો, આજે આવ્યા નથી બોલું સાહેબ, આ બાજુ આવી ગયા ચાર જણા, આમાં ઉપર ઉપર ચડી જાઓ ચાર જણા, આવો ભાઈ આવો, એટલે પાછા જેના ભાઈ આવો ઉપર આવો નથી. કોઈ અમૃતચંદ્રાચાર્યના ક્રોસો અમૃત પૂજ્ય છે, છ મહિના સુધી આ કવશનો વિચાર કરે તો અનુભવ થઈ ગયા, વધારે વધારે થાય તો અંતર્મુખમાં, પણ અજીવ ભાસે તો જીવ ભાસે, અજીવ જીવ પણ એ ભાસે તો જીવ દ્રષ્ટિગોચર હતા. મૂળ સ્થાન માર્ગના સ્થાન દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ માટે આઠ પ્રકારના કર્મ, રાગ દ્વેષ ભાવ કર્મ, આ શ્રવણનો જે વિકલ્પ છે ને અત્યારે સાંભળવાનો પ્રસ્તુત રાગ છે તે જીવના પરિણામ નથી, ઉદ્યોગના પરિણામ છે, કર્મના પરિણામ છે, એ અજીવ તત્વ છે. આ જીવ ને અજીવ અધિકારમાં, અજીવ અધિકારમાં બધું અજીવ છે, અજીવના આ બધી અજીવના ભેદો છે. જીવને કોઈ ભેદ ન હોય, અભેદ એમાં કોઈ ભેદ દેખાતો નથી. અજીવના જ પ્રકારો હોય, ભેદના પ્રકારો જેટલા પાડો તેટલા બધા અજીવમાં જાય છે. જીવ તો અભેદ સામાન્ય ટંકોત્કર્ણ એક છે, એમાં કોઈ પર્યાયના ભેદ દેખાતા નથી. રાગ દ્વેષ મોહના પરિણામ, લોકર્મ શરીર ઇત્યાદિ વગેરે વગેરે, ક્યાં સુધી અમે એને કેવું ઇત્યાદિ કહીને વગેરે 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 વગેરે, જેટલા ભેદો છે જેટલા ભેદો પડતા હોય એ બધા ભેદો પર્યાયના ભેદો, જેટલા ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે, તે શુદ્ધ પર્યાય નથી પણ અશુદ્ધ પર્યાય છે, તે બધાય એકસ્ય પુત્કલસ્ય નિર્માણ એમ છે સંસ્કૃતમાં. એકલા પુત્કલ દ્રવ્યનું કાર્ય છે, જીવ અને પુત્કલ બે થઈને આ કાર્ય થાય છે એમ નથી. એમાં જીવ પણ કારણ છે આ ભેદની ઉત્પત્તિમાં, અને બીજું એક અજીવ કાર્ય છે કારણ છે, બે કારણનું એક કાર્ય છે એમ નથી. ઝીણી વાત છે જરા, સુખનો વાત છે, દ્રષ્ટિનો વિષય એની દ્રષ્ટિમાં લીધો નથી. જીવ અને અજીવ બે થઈને ગુણસ્થાન માર્ગના સ્થાનની ઉત્પત્તિ થતી નથી, એકલા પૂતગલના પરિણામ છે. કશ્ય હી પૂતગલસ્ય નિર્માણમ, એકલા પુત્ર દ્રવ્યનું કાર્ય છે. સ્વપર હેતુ આવે છે ને, સ્વપર હેતુ આવે છે ને. જીવ પણ હેતુ છે અને કર્મનો ઉદય પણ હેતુ છે, આવે છે ને એ વ્યવહારની ઉપર એ જીવ હેતુ લખ્યો છે ને, ત્યાં જીવ હેતુ નથી, એ પરિણામ હેતુ છે. જીવ હેતુ સામાન્ય હેતુ ન થાય. સામાન્ય ને વિશેષ બે ચીજ ભિન્ન ભિન્ન છે. જ્યાં સ્વપર હેતુ લખવું હોય, ઘણી જગ્યાએ આવે સ્વપર હેતુ, નિયમસારમાં આવે, ગેરમી ગાથામાં પણ આવે. પછી એનો ખુલાસો કરે પોતે ને પર જેનું કામ છે, પોતે એટલે પર્યાય. એ જૂના કર્મના સંબંધથી જે પર્યાય ઉત્પન્ન થાય છે એ કર્મના પરિણામ છે, અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. જીવ તો પરિણામથી રહી જ છે, એ તો સાંખ્ય મત થઈ જશે, તો સમય તકી થઈ જાય, સાંખ્ય મત નહીં થાય. લે એકલા પૂતગલ તરીકે કાર્ય છે મહાસિદ્ધાંત મૂકી દીધું. જેમ ચૂનો અને હળદર ભેગા થઈને એક લાલ પર્યાય થાય છે, એમ જીવ અને પૂતગલ બે થઈને ગુણસ્થાનનો જન્મ થાય છે એમ નથી, એકલા પૂતગલના પરિણામ છે. એકસ્ય હિ પૂતગલસ્ય નિર્માણમ, આવું વચન સર્વજ્ઞ ભગવાનનું છે. એ કુદકુદ ભગવાને ઝીલું અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી અને લાયક જીવને અપનાવે છે. સમયદ્રષ્ટિ થતા છે ભારતમાં ધોધમાર, કોઈ વખતે સિંધુંદર હોય ત્યારે ધોધમારવાની હોય, ઘોડી પાછું અપડાઉન એમ આવ્યા કરે, પણ આ ભારતમાં આ પ્રકારે દેશના લબ્ધિના પ્રકારો ચાલ્યા કરે. અને ગુરુદેવનો જન્મ થયો છે એ એક બે જીવ માટે જન્મ થયો, એની વાણી ઠેઠ પંચમકાળના છેડા સુધી જીવોને નહીં થશે. એટલે એક કરતા વધારે સમય જતી થશે. 114 નંબરની ગાથામાં જયારે વ્યાખ્યાન આપ્યું પ્રવર્તન સાથે, પર્યાર્થિક ચક્ષુ બંધ કરો અને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે આત્મા જુઓ, સામાન્યને અવલોકતો અને વિશેષને ને અવલોકતો, એવા જીવોને સમય દર્શન થાય છે. અહીંયા ખુલાસો કર્યો કે જીવોને, જીવને નહીં, એક વચન નથી, ગુરુના વચન છે. ગુરુદેવ કહેતા હતા બધા ભગવાન છો ને ભગવાન એકને કહ્યું છે, પહેલા તું ભગવાન તો બીજા નહીં એમ કહ્યું છે. એ હોય જ્ઞાનીનું, જ્ઞાનીનું વાણી ન હોય, જ્ઞાનીની વાણી એમ ન હોય. અમૃતચંદ્ર આચાર્ય કે છે, હા હા, હે જગતના જીવો સાગમ છે ધોવાડા બંધ ગામ ગુરુદેવ, અહીંયા આવો, અહીંયા આવો, આ પદ તમારું છે, તમારું માનેલું પદ અપર છે, અપર છે, છોડો. આખા જગતના પ્રાણીઓને આમંત્રણ આપે છે ગુરુદેવ, બધાને કહેતો હતો ભગવાન છો ને ભગવાન, અહીંયા આચાર્ય ભગવાન કે છે, તું અજીવને જીવ માનીને પક્ષમાં પીડ્યો છો. કે સાહેબ, અમે દેહને તો અજીવ કહીએ છીએ, શોભા શેઠને અજીવ કહીએ છીએ, પૈસો ટકો સોના ચાંદીને તો અજીવ કહીએ છીએ, અમે એને ક્યાં જીવ માનીએ છીએ? તો તું કોને જીવ માના છે? કે રાગ છે જીવ છે, શાસ્ત્રનું જ્ઞાન છે તે જીવના પરિણામ છે, એ રાગ અને શાસ્ત્રના જ્ઞાન જીવના પરિણામ નથી, એ પૂતગલના પરિણામ છે, અજીવ તત્વ છે. ભાઈ રાજી રાગ વેદજ્ઞાન કરી લે, એકલા ઉદગમ દ્રવ્ય નું કાર્ય છે, જીવ અને અજીવ ભેગા મળીને એક કાર્ય થાય છે. એક કાર્યમાં બે કારણ, એક કાર્યમાં બે કારણ ન હો, એક કાર્યમાં એક જ કારણ હો. એકલા ઉદગમ દ્રવ્ય નું કાર્ય છે, પણ એમાં જીવનો સાથ સહકાર કરતા ન હોય તો કાંઈ નહીં, પણ એમાં નિમિત્ત ખરો કે નહીં? જીવ કે જીવમાં નિમિત્તપણાનો અભાવ છે તો ઉપાદાન કર્મ છે. નિમિત્ત તો બીજું, પર યોગને નિમિત્ત કહેવાય, સ્વભાવને નિમિત્ત કહેવાય. એકલા પુત્ર દ્રવ્યનું કાર્ય છે કલમ ચલાવી દ્રષ્ટિનો વિષય આપવા માટે, કે એકાંત થઈ જશે તો કે સમ્યક એકાંત થશે જા, અને સમ્યક દર્શન થશે. એકલા ભૂતગલ દ્રવ્યનું કાર્ય છે, અર્થાત ભૂતગલ દ્રવ્યના ચિત્રામણ જેવા છે. જીવનું ચિત્રામણ નથી, એ ભેજવો એકલા ભૂતગલ દ્રવ્યના પરિણામ છે. ભેજવો નિસંદેહપણે જાણો, શંકા કરશો માં અને આશંકા પણ કરશો માં, નિસંદેહપણે જાણો ભૂતગલના પરિણામ છે. નિશંક થઈને જાણો, પાછું આમ જાણવા જેવું છે એમ કરી આદેશ આપ્યો, આમ જાણો. અનુભવી પુરુષ થઈ અમે કહીએ છીએ, અમે અનુભવથી આ વાતચીત કરી છે કે જેટલા ભેદો ઉત્પન્ન થાય છે એ બધા અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. ભૂતગલના પરિણામ છે, ભૂતગલના સંબંધથી જીવના પરિણામ છે એમ નહીં. શું કહ્યું સમજાય છે? કઈ ભૂતગલ નિમિત્ત છે અને જીવના પરિણામ નૈમિત્તિક છે એમ નથી. એ ભૂતગલના જ પરિણામ છે ને જીવના પરિણામ નથી. જીવ કર્મમાં જોડાય છે અને આ પરિણામ થાય છે જન્મદાન, તો એકલા ભૂતગલ દ્રવ્યનું કાર્ય નથી. જીવને ભૂતગલ બે મળ્યા, સંયોગ સંબંધ થયો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો, ત્યારે આ કાર્ય ઉત્પન્ન થયું. કે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો સ્વભાવમાં ક્યારેક ત્રિગાળ, જીવ તત્વ કર્મના ઉદયમાં જોડાય છે ને પછી એને છોડે છે એમ નથી. એકલા ભૂતગલ દ્રવ્યનું કાર્ય છે એની આ વ્યાખ્યા ચાલે છે. જીવને ભૂતગલના સંબંધથી, જીવને ભૂતગલના સંબંધથી જીવ અને અજીવ સિવાય ત્રીજું અજીવ ઉભું થાય એમ કોઈ કાળે બને નહીં. તો જીવ તો જીવ છે, અજીવ તો અજીવ છે, અજીવના પરિણામ છે, જીવના પરિણામ નથી. જીવને પરિણામ ન હો, જીવ પરિણામથી રહી છે એમ તમે નિશંક જાણો, એમ શ્રદ્ધામાં જો તો સમ્યક દર્શન થશે ને સમ્યક દર્શન થતા એ આનંદ આવશે, અને પછી તું ભેદમાં આવીશ તો એ આનંદની પર્યાય જીવના પરિણામ વ્યવહારે છે નિશ્ચય. તો એકલા પુદ્ગલ દેવીના ભરતભાઈ એકસ્ય હી પુદ્ગલસ્ય નિર્માણમ, એકલા પુદ્ગલ દેવીના પરિણામ જાણો. કથનચિત જીવના અને કથનચિત પુદ્ગલના એમ જો કયો તો શાદવાદને અનેકાંતિત થશે. જો એકલા પુદ્ગલ દ્રવ્યના કેસો તો શાદવાદની સાથે વિરોધ આવશે કે વિરોધ ટળી જશે કે આવશે વિરોધ? દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યા વિના કદી જ્ઞાન સમ્યક થાય નહીં ને શ્યાદવાદ જાણે નહીં. ઇન્દ્રિય જ્ઞાનમાં શ્યાદવાદ ન હો, ઇન્દ્રિય જ્ઞાનમાં દ્રવ્ય જણાતું નથી, આત્મા જણાતો નથી, એમાં કથનથી તામ ને કથનથી તામ ક્યાં આવ્યું? પહેલા તું તારા ત્રિકાળ સ્વભાવને દ્રષ્ટિગોચર લે અને અનુભવ કર. એકલા પુત્તલ દ્રવ્યના પરિણામ છે. જીવ અને પુત્તલના સંયોગ સંબંધથી ચૌકું સ્થાન ઉભા થાય છે એમ નથી, મોને યોગથી ચૌકું સ્થાન ઉભા થાય છે. શું કહ્યું? ચાલ આવ્યો કઈ ચૌદ ગુણ સ્થાનની ઉત્પત્તિ મોહને યોગથી થાય છે. મોહને જીવથી થાય છે ચૌદ ગુણ સ્થાન એમ લખવું. હા હા, મોહ પણ કર્મના પરિણામ ને યોગ પણ કર્મના પરિણામે, કર્મના પરિણામથી કર્મના પરિણામ ઉત્પન્ન થતો આવતો. હું તો એનાથી નિરાળો ઉપયોગ પૂરે અધિક છું જુદો. એકલા પુત્તલ દ્રવ્યના પરિણામ છે
બરાબર.
એનો તમને શાસ્ત્રનો આધાર આપું છું કે ચૌદ ગુણ સ્થાનની ઉત્પત્તિ મોહને યોગથી થાય છે, પુત્તલ અને જીવથી થાય છે એમ લખ્યું નથી. મોહ પણ અજીવ ને યોગ પણ અજીવ છે. કંપન મોહ એટલે કસાય, યોગ એટલે પ્રદેશનું. કંપન એ જીવ નથી, જીવના પરિણામે નથી, એકલા પુદ્ગલના પરિણામ છે. ચૌદ ગુણ સ્થાનનો જન્મ થાય છે કે મોહને યોગથી થાય છે. એક કાર્યમાં બે કારણ નથી, એક કાર્યમાં એક જ કારણ છે. પુદ્ગલના પરિણામ છે અને જીવના પરિણામે નથી એનું નામ અસ્તિનાસ્તિ અને કાન છે. અહીં એક પુત્તલના પરિણામ છે એમ આવ્યું ને, એનો આધાર આપ્યો કે ચૌદ ગુણ સ્થાન જે છે એ જીવને પુત્તલ બેના સંબંધથી થાય છે, બેનું કાર્ય છે એમ નથી. એકલા પુત્તલ દ્રવ્યના પરિણામ છે. પછી કોઈ વ્યવહારના પક્ષવાળા આ તો નિશ્ચયની વાત છે એને કાઢી નાખે તો કાઢી નાખો, એને નુકસાન થશે. આ વાણી ફરવાની નથી ને ભાવ ફરવાનો નથી.
સાચી વાત છે,
નિશ્ચયની જ વાત છે. નિશ્ચયની ચૌદ ગુણ સ્થાન મોહ અને યોગથી જન્મ થાય છે એટલે પુદ્ગલના જ પરિણામ છે. મોહને યોગ પુદ્ગલના જ પરિણામ છે અને પુદ્ગલના પરિણામથી પુદ્ગલના જ પરિણામનો જન્મ થાય છે. જીવમાં જન્મતો નથી, જીવનો હેતુ કે કારણ કાંઈ છે કેમ કે જીવ અપરિણામી છે. પરિણામે તો હેતુ થાય ને. એક પુદ્ગલના પરિણામ છે. એક માત્ર છ મહિના સુધી આ એક કળશનો અભ્યાસ કરે બસ છે. એક પુત્તલ દ્રવ્યના પરિણામ છે, બે મળીને પરિણામ જીવને અજીવના સંબંધથી થાય છે. જીવ પુદ્ગલનો સંબંધ કરી શકે જ નહીં અને પુદ્ગલનો સંબંધ કરે છે તે અજીવ છે, જીવ નથી. કર્મમાં જોડાય છે એ પણ અજીવ છે. વ્યવહારના વચન ઘણા આવે, નિશ્ચયના કથન ઓછા. નિશ્ચયના કથન આવે ત્યારે આંખ વીકી જાય કે આ તો નિશ્ચયનું કથન, અને જ્યાં વ્યવહારનું કથન આવે આંખ ઉગાડે, અવડી અવડી આંખ કરે, હા આવ્યું અમારું, હા તમારું મોત આવ્યું. વ્યવહારના પક્ષવાળાને વ્યવહારની વાત સત્ય લાગે છે. હા, નિશ્ચયના પક્ષવાળે પક્ષાતિજ્ઞાન થનારને વ્યવહારની વાત અસત્યાર્થ લાગે છે. પક્ષાતિક્રાંત વાળાની અસત્યાર્થ લાગે છે અને પક્ષવાળાને પણ અસત્યાર્થ લાગે છે. પક્ષમાં આવે તો પક્ષાતિક્રાંત સંભવ છે. એકલા પુત્તલ દ્રવ્યનું કાર્ય છે. કાર્ય તો છે, વિધિમાન તો કહ્યું, પરિણામો છે ખરા, ગુણસ્થાન ભાગના સ્થાન છે ખરા, છે ખરા, પણ એ જીવ તો છે કે અજીવ કે અજીવતા પરિણામ છે, અજીવ અધિકાર. શ્રીમદજીએ પણ જીવ પછી અજીવ લખ્યું છે અને અજીવ પછી આશ્રભક્ષો અને જરાભક્ષો, એટલે જીવનો વિસ્તાર નથી પણ અજીવનો વિસ્તાર લખ્યો છે. આમ ગુંડાળો કરી એકલા પૂતગલદેવ નું કાર્ય છે, અર્થાત પૂતગલદેવ ના ચિત્રામણ જેવા છે. હે જીવો, જીવ નહીં બધાને, હે જીવો, હે આત્માઓ, હે ભવ્ય આત્માઓ, આ એકલા પૂતગલદેવ ના ચિત્રામણ છે એમ જાણો. બધાને સંબોધે છે, બધા ભૂલ્યા છે એને જીવ માની બેઠો છે, અજીવ છે એને જીવ માની બેઠો છે. જીવને અજીવ અધિકાર, જીવને અજીવનું ભેદ જ્ઞાન છે. તો જે પૂતગલના પરિણામ હોય અથવા તે અજીવના પરિણામ હોય એ આત્માથી કથનચિત ભિન્ન હોય કે સર્વથા ભિન્ન, ન્યાયથી વાત છે ને. રે જો તમે હા પાડી કે આ પૂતગલના પરિણામ છે, ત્યાર પછી મેં કહ્યું જો પૂતગલના પરિણામ હોય ચૌદ મૂળ સ્થાન બાળકના સ્થાન, તો સર્વથા ભિન્ન હોય કે કથનચિત ભિન્ન હોય,
સાસરે ગયા પછી
ક્લિયર આવે તો ચોખ્ખી વાત છે. સંતોની વાણી છે ને, તો સંતોની વાણી છે, ટંકુર છે. એને દેવગુરુ શાસ્ત્રો બધા હોય એને તો આ સંતોની વાત માનવી જોઈએ. એટલે પ્રેમન મોડું થાય પણ સત્યનો સ્વીકાર તો કરવો. અને યોગ ઉત્તમ થયેલા ભાવ માટે પૂતગલના નિસંદે જાણો આદેશ આપે છે. એ કારણથી શરીર આદિ સામગ્રી, શરીરમાં બધું લઈ લેવું, શરીર આદિમાં ઉપર આવી ગયું છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, લોકર્મ, શરીર આદિ રાજદ્વેષમાં બધા આવી ગયા. શરીર આદિ સામગ્રી જે પૂતગલ દ્રવ્યથી થઈ છે, આ બધું થયું છે, એ પૂતગલથી ઉત્પન્ન થાય છે. જીવ એનું ઉત્પાદક શરીરને ન ઉત્પન્ન કરે તો કાંઈ નહીં, પણ રાગને તો ઉત્પન્ન કરે કે નહીં આત્મા. ભાઈ અરે ગુણસ્થાનની ઉત્પત્તિ પણ આત્માથી થતી નથી બાપુ. તો રાગની વાત તો અમારે ક્યાં કરવી. શરીરાદી સામગ્રી જે પૂતગલ દ્રવ્યથી થઈ છે તે જ પૂતગલ દ્રવ્ય છે. જેનાથી જેના પરિણામ થાય તે તેના હોય. ઉપરમાં 38 નંબરમાં આપ્યો છે આધાર કે ચાંદીનું જ્ઞાન હોય તો જગત એને ચાંદીનું જ્ઞાન જ કહે છે. ભલે તરવારનો સંયોગ હોવો પણ કંઈ લોઢાનું જ્ઞાન છે એમ કોઈ દેખતા નથી, ચાંદીનું જ્ઞાન છે એમ દેખે છે. એમ આ બધા પરિણામ પૂતગલના છે એમ અનુભવી દેખાય છે. સરગ્ન ભગવાનને પ્રત્યક્ષ કહ્યું, અનુભવી પ્રત્યક્ષ જાણ્યું કે આ ભેદો બધા ભેદમાં ભેદ દેખાતા નથી, માટે ભેદ બધા અજીત તત્વમાં જાય છે. જીવનું શ્રદ્ધાન કરતા અજીવ પણ જીવ છે એમ શ્રદ્ધામાં આવતું અનુભવમાં આવતું નથી. જે અનુભવમાં ના આવે તે બધું અજીવ છે, અનુભવમાં આવે એટલું જીવ છે. સામાન્ય જ અનુભવમાં આવે છે, વિશેષ જીવ પણ અનુભવમાં આવતું નથી. આવે છે સામાન્ય વિશેષમાં, પણ વિશેષમાં સામાન્ય તે હું છું એમ આવે છે. જે કારણથી શરીરાદી સામગ્રી પૂતગલ દ્રવ્ય થઈ છે તે જ પૂતગલ દ્રવ્ય છે. જેમ ચાંદીનું જ્ઞાન તો એ મ્યાન ચાંદીનું જ છે, લોઢાનું નથી એમ. નિશ્ચયથી તે જ છે, પાછું નિશ્ચય શબ્દ વાંચો, નિશ્ચયથી તે જ છે, પૂતગલનું જ છે, પૂતગલ જ છે એમ તમે જાણો. નિસંદેહ, સંદેહ કરશોમાં સંલગ્નની વાણીમાં જો સંદેશ કરશો, અનુભવીની વાણીમાં સંદેશ કરશો તો સમ્યક દર્શન નહીં થાય. સમ્યક દર્શનનો એક નિશંક ગુણ છે, સમ્યક દ્રષ્ટિનો નિર્ભય અને નિશંક એક ગુણ છે. સમ્યક દ્રષ્ટિ નિશંક જ છે કે આ બધા પૂતગલના પરિણામ છે. પણ ક્યાં જીવના પરિણામ લેખા હોય તો સમજવું કે આ વ્યવહારનીનું કથન છે અને વ્યવહારની અસત્યાર્થને અભૂતાર છે એમ જાણી તેનું સિદ્ધાંત છોડવું. આત્મા અજીવ દ્રવ્ય રૂપ થયો નથી. અજીવ અને અજીવના બે અધિકાર જુદા પાડે. જીવને અજીવ આ બધા પૂતગલ કહે, પૂતગલના પરિણામ એટલે કે અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. એમાં પરમ પારનામિક ભાવ એવું જે જીવનું લક્ષણ, એ લક્ષણનો એમાં અભાવ છે. ઉદય ઉપસમ છે, સોક્ષમ ભાવો છે ને ભેદો બધા, એ પૂતગલના પરિણામ છે. એમ કે પૂતગલના જે ચિત્રામણ છે એમ કે એ ચારે ભાવ પરદ્રવ્ય છે. જીવ સામાન્ય નાયક ભાવ સ્વદ્રવ્ય છે, ચાર ભાવ પરદ્રવ્ય છે. કેમ કે એમાં જીવ તત્વના લક્ષણનો અભાવ છે. પરમ પારનામિક ભાવ જે લક્ષણ એનો એમાં ચાર ભાવમાં અભાવ છે. કોઈ તો ઉદય રૂપે છે, કોઈ ઉપસમ રૂપે, કોઈ ક્ષોભ રૂપે, કોઈ શાયિક, પણ પરમ પારનામિક ભાવ લક્ષણ એમાં ક્યાંય દેખાતું નથી. માટે તે શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધા થયા પછી જ્ઞાનનો વિષય થાય છે, શ્રદ્ધા થયા વિના એ જ્ઞાનનો વિષય ન થાય. શ્રદ્ધા થયા સિવાય એ જ્ઞાનનો વિષય ન થાય, પણ અજ્ઞાનનો વિષય થાય. કેમ કે એ જીવ છે એમ શ્રદ્ધામાં આવતા મિથ્યા જ્ઞાન પ્રગટ થાય છે, જાણેલાનું સદાન થઈ જાય છે. આ બધી વાત ગુરુદેવ કહી ગયા છો, આના ઉપરના ટેક હોય છે, આના ઉપરના વ્યાખ્યાન પણ
છે.
ગજબની વાત કહી ગયો છે પુરુષ તો વિવાદના પક્ષવાળાને કઠિન લાગે સમજ, પંડિતોને વધારે કઠિન લાગે. સામાન્ય જંતુ સમજી જાય, પણ પંડિતો સમજવું બહુ કઠિન. કારણ કે એ વ્યવહારની કથનને આગળ કરે, શાસ્ત્રમાંથી વ્યવહારના કથન તો ઘણા નીકળે, જેટલા કાઢવા હોય એટલા નીકળી શકે. નિશ્ચયનું કથન તો શોધવું પડે, વ્યવહારનું કથન શોધ્યા વિના મળે. રસ્તે ચાલતા કાંકરાને દૂર તો શોધ્યા વિના મળે, પણ હીરા તો શોધવા પડે ત્યારે મળે. વ્યવહાર નિના વિષય તો ક્યાંય ઉગાડી ઇન્દ્રિય જ્ઞાનની ક્યાંય જીવ પણ જ ભાષે, અને કોઈનું હીરો જે રતન છે તો અતિન્દ્રિય જ્ઞાનથી જણાય, ઇન્દ્રિય જ્ઞાનથી જણાય. આત્મા અજીવ દ્રવ્ય રૂપ થયો નથી એટલે પૂતગલ રૂપે થયો નથી, અજીવ રૂપે થયો નથી. જીવ જીવ પડે છે અને અજીવ અજીવ પડે છે, બે વિભાગ પડે છે. જેથી જીવદ્રવ્ય જ્ઞાન ગુણનો સમૂહ છે. જીવ નામનો જે પદાર્થ છે એ તો જ્ઞાન ને આનંદનો સમૂહ છે, ગોડામ છે. ગુરુદેવ કહેતો એ તો જ્ઞાન ને આનંદની ખાણ છે. એમાં તો એટલો જ્ઞાન ને આનંદ મળે છે, એમાં ક્યાંય રાગ દ્વેષ કે પર્યાયના ભેદો, ભૂતના ભેદો એમાં દેખાતા નથી. જીવમાં ઉદગલના પરિણામ દેખાતા નથી. ચૌદમું સ્થાન માર્ગના સ્થાન. એ જ્ઞાન ગુરુનો સમૂહ છે. જ્ઞાન ને દર્શન ગુણના ભેદપણેમાં દેખાતા નથી એવો અભેદ સામાન્ય ટંકુત્ર આત્મા એક છે. જ્ઞાન ગુણોનો સમૂહ, જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી, આ બધા ગુણો લઈ લેવા. શ્રીકાળી સામાન્ય જ્ઞાન દર્શન ચારિત્ર પ્રકાર. તેથી જીવદ્રવ્ય ભિન્ન છે. તેથી જીવદ્રવ્ય ભિન્ન છે. શરીરાદી પરદ્રવ્ય ભિન્ન છે. રાગ ભિન્ન છે કે કથનચિત ભિન્ન કે સર્વથા ભિન્ન રાગ. સર્વથા ભિન્નનું કારણ આપું. શા માટે રાગ સર્વથા ભિન્ન છે કે ઉદગલના પરિણામ છે માટે ભિન્ન છે. એ અજીવ છે માટે જીવથી ભિન્ન છે.
જ્ઞાન ને રાગ જુદા છે એવો મહાપુરુષ આ એક વાત સાંભળી સમ્ય કૃષ્ણ સ્વામી હમણાં બધી તો
લાઈક આવતા બીજી કઈ છે નહીં વાત. એટલી બસ તો રાગને સર્વથા ભિન્ન કહેવું હોય છે ને કે કથનજી. રાગ એને સર્વથા ભિન્ન જાણે તો રાગને કરે. હું કરતા છું પાસે એને કોઈથી
જાણે નહીં કરવાની.
જાણતો નથી તો કરવાની વાત તો રાગને જાણે તો આત્મા ગણાતો નથી. રાગને હું કરું એ બુદ્ધિમાં પણ આત્મા ગણાતો પછી કરવું ને જાણવું અજીબનો કરતા નથી. અજીબનો જ્ઞાતા પણ નથી. એ તો નાયકનો જ્ઞાતા છે. એટલો પણ ભેદ છે નીકળે તો અનુભવ. જીવદ્રવ્ય ભિન્ન છે. શરીરાદી પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણ ભેદે વસ્તુનો ભેદ છે. લક્ષણ ભેદે વસ્તુનો ભેદ છે. એકમાં જ્ઞાન લક્ષણ છે ને એકમાં જ્ઞાન લક્ષણ નથી. અચેતન છે એક ચેતન ને એક અચેતન. તેથી ચૈતન્ય લક્ષણે જીવ વસ્તુ ભિન્ન છે. ચૈતન્ય આત્માનું લક્ષણ છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે. અચેતન લક્ષણે શરીર આદિ ભિન્ન છે. શરીર આદિ ગુણસ્થાન માર્ગના સ્થાન એ બધા અચેતન લક્ષણમાં ગયા. કેમ કે પૂતગલના પરિણામ છે. એમાં જ્ઞાન ગુણ નથી. વેદમાં જ્ઞાન ગુણ નથી. અને અભેદ થાય છે એ તો પથનચિત આત્મા છે. પરિણામથી અભેદ થાય પથનચિત અભેદ થાય એને પણ જ્ઞેયભૂત જીવદ્રવ્ય કહેવામાં આવે છે. અથવા ધ્યેયભૂત જીવની વાત અત્યારે ચાલે છે. અચેતન લક્ષણે શરીર આદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે લ્યો સમજવા માટે કોઈ આશંકા કરે છે કે તમે જેને ઉદગલના પરિણામ કહો છો જેને તમે અજીવ કહો છો પણ અમે તો આગમમાં અમને આગમનો અભ્યાસ છે એટલે અમને પ્રશ્ન થાય છે આશંકા થાય છે કે એકેન્દ્રિય જીવ બે ઇન્દ્રિય જીવ ઇત્યાદિ એમ આગમમાં લખેલું છે. એકેન્દ્રિય જીવ બે ઇન્દ્રિય જીવ ત્રણ ઇન્દ્રિય જીવ ચાર ઇન્દ્રિય પચિન્દ્રિય સંઘની અસંગની એવા જીવો છે. ટસો ઠસ ભરેલા છે. ટસ નાડીમાં ઉપરથી નીચે સુધી જીવો ઠસો ઠસ ભરેલા છે. ઉપરથી નીચે નીચેથી ઉપર એમ ત્રસનાળીમાં જીવો દોડાદોડ કરે છે. તો એકેન્દ્રિય જીવ બે ઇન્દ્રિય જીવ છે. બીજું દેવજીવ મનુષ્ય જીવ નારકી જીવ તિર્યક જીવ એને પણ જીવ કયો છે ભગવાને ભગવાનની વાણીમાં એવું છે એમ કે છે. આ વાત આવી છે ને એ સર્વજ્ઞ વિતરાગ દેવની વાણીમાં આવ્યું છે. હા અમે આપ જેમ જિનેન્દ્ર ભગવાનનો આધાર આપીને કહ્યો છો કે આ પૂતગલના પરિણામ છે એમ જીનવર કહે છે એમ કહ્યું આપે. હું એ કહું છું કે જીનવર કહે છે એકેન્દ્રિય જીવ બે ઇન્દ્રિય જીવ. હું કઈ બીજા કોઈનો આધાર આપતો નથી. હું સર્વજ્ઞનો અનુયાયી છું. જેમ આપ સર્વજ્ઞ ના અનુયાયી, હું પણ આપને સર્વજ્ઞની વાણી ઉપર શ્રદ્ધા છે તો મને પણ સર્વજ્ઞની વાણી ઉપર તો શ્રદ્ધા છે. કે વાણીના બે પ્રકાર, નિશ્ચય ને વ્યવહાર. તને નિશ્ચય ઉપર શ્રદ્ધા નથી, તેને વ્યવહાર ઉપર શ્રદ્ધા છે. મીઠા નથી ક્યાં કીએ છે, બધું આમાં કીએ છે. એ જ વાત કરે છે કે સર્વજ્ઞની વાણી બે પ્રકારે, નિશ્ચય ને વ્યવહાર. યથાર્થનું નામ નિશ્ચય અને ઉચ્ચારનું નામ વ્યવહાર. એ તું સમજી શકો નથી. આ ઉચ્ચારના ખતરનું છે. દેવજીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ, હવે આગળ લ્યો. રાગી જીવ, સંસારી જીવ તો રાગી જોઈ ને, સંસારી જીવ તો રાગી હોય, ભલે જીવ પરમાત્મા રાગી ન હોય, પણ સંસારી જીવ તો રાગી જોઈ ને. આમ મેં વાંચ્યું છે, ઔદેક ભાવ જીવનો ભાવ છે એમ તત્વાર સૂત્રમાં જોતું લખ્યું છે. અને એ રાગથી જે સમયે જીવ દ્રવ્ય અનન્ય છે એમ પણ મેં વાંચીએ છીએ. તમે નિશ્ચયને આગળ કરો છો, અમે વ્યવહારને આગળ કરીને વાત કરીએ છીએ. અને બે નહીં છે ને, બે નહીં કયા છે તો જે નહીં કયો વ્યવહાર નહીં, તો જૂઠો હોય તો શા માટે કીએ એમ પાછું દલીલ કરે. રાગી જીવ, દેશી જીવ ઇત્યાદિ કહ્યું છે આગમમાં. આગમનો આધાર આપીને પોતે આશંકા કરે, સમજવા માટે આશંકા કરે. ઉત્તર આમ છે કે કેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, પણ શ્રદ્ધામાં એમ આવતું નથી. કથન માત્ર છે. ઉપમાર પ્રકાશમાં ત્રણ વાત કરીને એમ કહ્યું કે આ બધું કથન માત્ર છે. મનુષ્ય જીવ કથન માત્ર, નામ દર્શન જીવ કથન માત્ર, અને વ્યવહાર પ્રક્રિયાના પરિણામ એ નિશ્ચયથી તો એ વ્યવહારથી તો મોક્ષ માર્ગ કયો, પણ કથન માત્ર છે એ મોક્ષ માર્ગ થી બંધનું કારણ છે. એમ ત્રણ પ્રકાર પાડીને કથન માત્ર, કથન માત્ર, કથન માત્ર. અને આ રાજમલજી સાહેબે કહ્યું એ કથન માત્ર છે, શરૂઆતમાં કથન માત્ર છે, કેવા માત્ર છે, પણ કહેવાય છે એમ છે નહીં.
હું આપને બાપુજી કહું, દીકરો એક હોય અને હું બાપુજી કહું તો પચાસ પચાસ ટકા કરી ગયો ને,
ના થાય કોઈ દી ક્યાંથી થાય. અને ભાગ આપો એમ કે બાપુજી મને પણ ભાગ આપો, હું પણ આપનો પુત્ર છું. કાલે નીતિનભાઈ એક વાત કરી, એક ભાઈને હમણાં એમને કઈ ધંધામાં જોઈન્ટ થયા તો બહુ વિવેકી માણસ કે બાપુજી હવે તમારો એક પુત્ર નથી પણ બે પુત્ર છે, સમજી ગયા. અને મૂલચંદભાઈ પણ હા પાડી, પુત્ર છો. પછી બોલો કે જરા મને ભાગ પાડી દો કરો તો મૂલચંદભાઈ આ પાડે. કાલની વાત છે હસુભાઈ, આપણા વ્યવહાર તમારા નહીં આવતા. અરે વ્યવહારની વાત સાંભળી અને જીવ ઠગાઈ ગયો. અને નિશ્ચયના કથન પછી થોડા સુધરીનો ઉપદેશ જ વિરલ, કિનારાય ઓછા. કિનારાય ઓછા અને કિનારાય ત્રણેક આવા સ્થિતિ છે. અને વિરોધ કરનારા ઘણા, વિરોધ કરનારા ઘણા. વિરોધ કરો તો કરો, વસ્તુ કઈ ફરે એમ નથી. જી સંદેહ જ્ઞાની નિશંક છે એમ આવ્યું ને,
દાખલો જ છે ને,
છે
ને હજુ મૂકી દીધું.
ઉત્તર આમ છે કે કહેવામાં તો રાગી જીવ, મનુષ્ય જીવ કહેવાય, કહેવાય, કહેવામાં તો એમ કહેવાય. કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય. જો બોલે ને કહ્યું તમારા બે પુત્ર છે, સમજી ગયા. હા એ પાડી તમે પણ મારા છો. કે ભાગ આપો ત્યારે ના પાડે. ગઠન માત્ર છે, ગઠન માત્ર છે. એવાના કથન બધા એવા જો અગાઉના કાળમાં એમ હતું કે મહેમાન આવે ત્યારે પાણી ભરે ને મહેમાન, પછી મહેમાન પૂછે કે આ દીકરો કોનો છે, કે આપનો છે, તો લો કે મારે દીકરો જ નહોતો, મને સારું છે, હું લઈ જાઉં છું. તમે કહ્યું હમણાં કે બોલીને ફરી જવાય, સજ્જન ન ફરે બોલીને, કે ભાઈ વ્યવહારનું કથન હતું મને કીધું.
મારે જેવો પ્રસંગ બનેલો, હું રંગનજી આવ્યો ને દિલ્હી ગયો, કે નામચંદજી જે ત્યાંના પ્રમુખ હતા, એ પ્રવચન મારું થયું એટલે મને એના ઘરે લઈ ગયા, આપકા બંગલા આવી ગયા. મારે દિલ્હીમાં ઘર અંદર ગયા, આપકા બચ્ચા હે, મારે ઘરે ઘરે આવશે, મને લખી ગયો ને એમ હું કહું કે મને અહીંયા સીડી ઘરમાં દૂધે ન
પડે,
મને
વ્યવહાર ના કરે.
હિન્દીમાં આમ થી મને ખબર જ નહોતી, 65 ની વાત કરું, પછી ખ્યાલ હોય કે એસ કેને મેં આતા
કીધું, એને મેં આતા હે, કેના માત્ર હે, કેવા માત્ર છે એમ છે. એમાં આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે મનુષ્ય જીવ, દેવ જીવ, એકિંદ્રી જીવ, રાગી જીવ કેવા માત્ર છે, સંયોગ છે, એટલો હજી સંયોગ સંબંધ છે, તો સંયોગમાં સ્વભાવનો આરોપ આપીને એને આત્મા કહેવામાં આવે છે. વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું, કેવું જૂઠું, જાણવું જૂઠું અને માનવું પણ બધું જૂઠે જૂઠું, કથને જૂઠું, એમ જાણવું એ જૂઠું અને માનો તો જૂઠાનું જૂઠું છે, જૂઠાનું પણ તે હવે કહે છે. લ્યો ગોકળ સૂચો છે
ગુરુજી, આટલાના શબ્દ ત્રણ ને બાર કરીને બાર ના પાછા તેર અને કેવું જ્ઞાન થઈ જાય. ત્રણ નું નિશ્ચય સમય દર્શન જ્ઞાન ચારિત્ર નવ તત્વ જાણી લે. અમે તો એના હાથ નીચે ગુરુજીના હાથ નીચે
કેમચંદભાઈ ગુરુજી ત્યાં અમને બરમાથી શરૂઆત કરી,
14 ઉંમરથી
એમનો પહેલેથી જ જાતનો અભ્યાસ કરી રહ્યા છે. ભૂતગલના પરિણામ નીકળ્યા, અનુભવી કે જીવ અને ભૂતગલ બેના સંયોગથી આ સંસ્થાન ઉત્પન્ન થાય છે એમ નથી, બો અને યોગથી ઉત્પન્ન થાય છે. એક જ છે ભૂતગલ પરિણામ, એમાંથી આ કાયદું નીકળ્યું કુદરતી યાદ આવી, બો અને યોગથી ઉત્પન્ન થાય છે. જીવને ભૂતગલ બે મળીને થાય છે એમ નથી, એક નિમિત્ત કારણે ઉપાદાન કરે, એ વાત બધાને ઉપાદાન રાખને પાય, એકને નિમિત્તને એકને ઉપાદાન શું પાડેલા. ભેદજ્ઞાનની પરાકાષ્ઠા છે આ કળશમાં, ભેદજ્ઞાનની પરાકાષ્ઠા. એક જીવ છે ને બાકી બધો અજીવ છે, એક નાયક ભાવ જીવ ને પ્રમત અપ્રમત સજીવ છે, સજીવ છે. ચૌદનું સ્થાન સજીવ થયું ને,
સર્વથા ભિન્નની વાત છે,
સર્વથા ભિન્ન છે કેમ કે અજીવ છે, તો જીવ ને અજીવ કથનથી ભિન્ન ભિન્ન હોય. જીવ ને પૂછો સર્વથા ભિન્ન હોય કે કથનથી ભિન્ન ભિન્ન હોય, સર્વથા વિના સમય દર્શન થાય છે, કથનચિત્તમાં સમય દર્શન. ખરેખર કથનચિત્તનો જન્મ સમય દર્શન પછી થાય છે, સમય દર્શન જેને નથી વિચાર દ્રષ્ટિ પાસે કથન એ દ્રવ્ય સ્વભાવને જાણતો નથી, પછી કથનચિત્ત નિત્ય નિત્ય બે પડકે ક્યાંથી જાણે, નિત્યને તો જાણતો નથી. ગુરુદેવની દ્રષ્ટિ પ્રધાન કથન છે, મુનિ નો ઉપદેશ વિરોધ યાત્રા બાદ આવી ને જીવ જીવના ભાગલા પડી ગયા. બસ બાકી તો ગામના હોસ્પિટલ રાખ્યું મારે તો બધું પ્રેમ બધે આ બે નહીં નો ઉપદેશ આપવો જોઈએ કે બે નય જ નથી, એક શુભ નય છે લે હાલ હે, બીજી નય નથી એમને પ્રમાણના પક્ષમાં જીવ અટકીઓ પ્રમાણમાંથી નિશ્ચય નીકાળી જેનામાં એક કાર્તિકનો પેક્ષા છે એમાં એક વાક્ય એવું આવ્યું કે પ્રમાણમાંથી નિશ્ચય નહીં કાઢે એ જીવ જીન વચનમાં કુટો છે. પ્રમાણ જ્ઞાનનો વિશેષ રેપ્રિયેશન થતું છે પણ એમાંથી નિશ્ચય નહીં કાઢે એ દ્રવ્ય સામાન્ય તે હું ને પર્યાય તે હું નહીં એ જીન વચનમાં કુશળ છે. એકલા પૂતગલના પરિણામ જીવ અને પૂતગલ બેના સંબંધથી નુકસાન ઉત્પન્ન થાય છે એમ ન લે મોને યોગથી થાય છે કથા છે. સરસેટ કરશે ક્યાં ખબર છે મોને યોગ સિદ્ધ સ્થાન
બોલેલા કે આધાર આપું છું થઈ ગયા આવી
ગયા પરસેટ કાતા છે જે આ ગુણસ્થાનો છે સ્થળો છે ખરા પછી એમ નહીં વિદ્યમાન લખો ને વિદ્યમાન છે ખરા સ્થળો છે તે હોય એની વાત હોય ને ન હોય એની વાત શું હોય છે તે મોહ કર્મના ઉદયથી થાય છે એમ સર્વજ્ઞના આગમમાં વર્ણવવામાં આવ્યું છે. આ વાત સર્વજ્ઞ ભગવાને કહી છે એમ કુંકુદાચાર્ય ભગવાન કહે છે. તેવો જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યા છે. અચેતન ગુણસ્થાન જેવું અચેતન છે ચેતન નથી. પછી બધું લીધું એવી રીતે રાગ દ્વેષ મોહ પ્રત્યય કર્મ લોકર્મ વર્ગના સ્પર્ધક અધ્યાત્મ સ્થાન અનુભાગ સ્થાન યોગ સ્થાન મન સ્થાન ઉદય સ્થાન માર્ગના સ્થાન સ્થિતિબંધ સ્થાન સંકલેશ વિશુદ્ધિ સ્થાન સ્વયંલબ્ધિના સ્થાન વિતરાગી પર્યાય તેઓ પણ પૂતગલ કર્મ પૂર્વ થતા હોઈને સદાય અચેતન હોવાથી પૂતગલ જ છે જીવ નથી. અજીવ છે ને જીવ નથી એમ આપોઆપ આવ્યું. પર્યાય દ્રષ્ટિ છૂટ્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં. પછી બહુ નિશ્ચયની વાત કરવા વિના ને અનુભવ પ્રદાન કરતા દીપચંદજી બહુ નિશ્ચયની વાત કરવા વિના એ વખતે ક્રિયાકાંડમાં મગ્ન હતા જગતના જીવો એકદમ સ્થૂળ બુદ્ધિ તીવ્ર મિથ્યા પછી એનું કોઈ માને જ નહીં વાત કરે આત્માની કોઈ માને નહીં. પછી એને વિચાર કર્યો તો કોઈ માનતું નથી, જાઓ લખી જાઓ કોકને ભવિષ્યમાં કામ. જીવને ભૂતકલ બે મળીને નુકસાન ઉત્પન્ન થશે, ગોકર્મના ઉદયથી મો યોગ ભવા એમ પણ આવે છે ક્યાંક બીજી જગ્યાએ. મો યોગ ભવા, મોને યોગથી ઉત્પન્ન થાય છે ભવાય. આમાં એકલો મો કર્મ આવ્યો, મોને યોગ બેન આવ્યો અટલે જ આપણે બીજે જગ્યા મોને યોગ. પરિભાષા નહીં આવતા, પરિભાષા પણ આવે મોને યોગથી મોક્ષ કર્યું એ બરાબર, એ પરિભાષા છે. મોહ યોગ ભવા, મોહને યોગ ભવન છે એનાથી. ચગમું ત્યાં ન લેવું હોય ને ત્યાં એટલું મો લઈએ, જેમનું ચગમું હોય ત્યાં મો ને યુગ ભેગા. પરમ ઉપકારી શ્રી એનો કર્મની સાથે સંબંધ થાય ને છૂટે એમાં નથી, અને જેનો સંબંધ એની યારે થાય છે અને છૂટે છે એ તો બધું ભૂતકલના પરિણામમાં જાય છે. સામાન્ય તત્વ તો નિરાલંબી છે, એ ક્યાંય આલંબ લીએ છે? કર્મનો આલંબ લીધું અને કર્મનો આલંબ છોડ્યું એને ક્યાં લાગવું પડે? પરમાત્મા કોઈથી કર્મનો આલંબ લીએ? પરમાત્મા હું પરમાત્મા છું એમ કેવું? અને પછી કે છે કે કર્મમાં જોડાયો જીવ જોયો, જીવ નથી જોયો અને એમ જ જુદું જુદું લાગ્યું. એક વાર જીવને જુએ બધું કરવું લાગે. ના એક ભાવ જીવ, બાકી બધું અજીવ. બસ એક નાયક ભાવથી બાકી બધું